समय सार भगवान कुमकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृत चंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां मोक्ष अधिकार पूरो थवा आव्यो छे। कलश 189 सुधी स्वाध्याय थयो छे। હવે આગળ કળશ 190 થી સ્વાધ્યાય શરૂ કરીએ। કળશ 189 માં જે વાત આવી એને દ્રઢ કરતું કાવ્ય કહે છે। કળશ 189 માં એમ કહ્યું કે જ્યાં પ્રતિક્રમણને જ 20 કહ્યું છે, સુખભાવને 20 કહ્યું છે, તો પછી અપ્રતિક્રમણ તો અમૃત હોય જ નહીં। અને અપ્રતિક્રમણ જો અમૃત નથી એટલી જો સમજ આવતી હોય તો પછી એવા શુભ ભાવરૂપ પ્રતિક્રમણને છોડીને અપ્રતિક્રમણ એટલે અશુભ ભાવમાં જવાની તો વાત હોય જ નહીં। પરંતુ એવા શુભ ભાવરૂપ પ્રતિક્રમણને છોડીને ઉપર જવાની, ઊંચે ચડવાની, એટલે કે ત્રીજી ભૂમિકાના અપ્રતિક્રમણ આદિ રૂપ શુદ્ધ ભાવને પ્રાપ્ત કરવાની વાત કરવામાં આવી હોય, એટલે આચાર્ય ભગવાને એમ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે કે આવું છે તો પછી માણસો નીચે નીચે પડતા થતા પ્રમાદી શા માટે થાય છે, પ્રમાદ છોડીને એ ઊંચે કેમ ચડતા નથી। ગુરુદેવે આનો ઘણો વિસ્તાર કર્યો। હવે આવા જ અર્થને દ્રઢ કરતું કાવ્ય કળશ 190 અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે। તો આપણે કળશ 190 લઈએ। પ્રમાદ કલિત કથમ ભવતી શુદ્ધ ભાવો રસ કસાય ભર ગૌરવાત અલસાતા પ્રમાદો યત અત સ્વરસ નિર્ભરે નિયમિત સ્વભાવે ભવન મુનિ પરમ શુદ્ધતા વ્રજતિ મુચ્યતિ વા તિરાક। કળશ 190 ના અર્થમાં અહીંયા કહે છે કે યત કસાય ભર ગૌરવાત અલસતા પ્રમાદ પ્રમાદ કલિત અલસ શુદ્ધ ભાવ કથમ ભવતી, એટલે કે કસાયના ભાર વડે ભારે હોવાથી આળસુપણું તે પ્રમાદ છે, તેથી એ પ્રમાદયુક્ત આળસ ભાવ શુદ્ધ ભાવ કેમ હોઈ શકે। આગળ કહે છે કે અત સ્વરસ નિર્ભરે સ્વભાવે નિયમિત ભવન મુનિ પરમ શુદ્ધતા વ્રજતિ, એટલે કે માટે નિજ રસથી ભરેલા સ્વભાવમાં નિશ્ચળ થતો મુનિ પરમ શુદ્ધતાને પામે છે, વા અચિરાત મુચ્યતે અથવા શીઘ્ર અલ્પકાળમાં કર્મબંધથી છૂટે છે। શું કહ્યું કે કસાયના ભાર વડે કસાય ક્રોધ માન માયા લોભ આ બધા કસાયો અને 9 પ્રકારના નો કસાયો એવા કસાયના ભાર વડે ભારે હોવાથી આળસુપણું તે પ્રમાદ છે, જે કસાય સહિત છે એ આળસુ છે એ પ્રમાદ સહિત છે. તેથી એ પ્રમાદયુક્ત આળસ ભાવ એટલે કસાયો, એ રાગ દ્વેષના ભાવો, એ શુદ્ધ ભાવ કેમ હોઈ શકે? એટલે કે એ શુદ્ધ ભાવ હોઈ શકે નહીં. એ પ્રમાદયુક્ત આળસ ભાવ જે પ્રમાદ છે તે શુદ્ધ ભાવ હોઈ શકે નહીં, કેમ કે કસાયના ભાર વડે પ્રમાદ છે. પ્રમાદ તો કસાયના ભાર વડે કરીને ભારે થયો છે એટલે એ પ્રમાદ છે. કસાય સહિત છે એટલે તો એ પ્રમાદી છે. અને એવો પ્રમાદી એ શુદ્ધ ભાવમાં ક્યાંથી જાય? એટલે એવા પ્રમાદયુક્ત આળસ ભાવમાં શુદ્ધ ભાવ હોય નહીં. માટે નિજરસથી ભરેલા સ્વભાવમાં એકાગ્ર થતા, નિશ્ચળ થતા, ત્યાંથી ચલિત ન થતા મુનિ પરમ શુદ્ધતાને પામે છે, અથવા શીઘ્ર અલ્પકાળમાં કર્મબંધથી છૂટે છે. ભાવાર્થમા પંડિતજી કહે છે, પ્રમાદ તો કસાયના ગૌરવથી થાય છે. મૂળ કળશમાં શ્લોકમાં એમ લીધું ને કે કસાય ભર ગૌરવાત, એટલે કે કસાયના ગૌરવથી પ્રમાદ થાય છે. પ્રમાદ જે થાય છે એ તો કસાયના ગૌરવથી થાય છે, એટલે કે કસાયને લીધે થાય છે, કસાયના ભારને લીધે થાય છે. એ પ્રમાદીપણું જે છે એ કસાયને કારણે છે. પ્રમાદ તો કસાયના ગૌરવથી થાય છે, માટે પ્રમાદીને શુદ્ધ ભાવ હોય નહીં. જે પ્રમાદયુક્ત છે એને શુદ્ધ ભાવ ક્યાંથી હોય? કેમ કે પ્રમાદનું કારણ કસાય છે. જે કસાય સહિત છે, કસાયનો ભાર વહી રહ્યા છે, કસાયના બોજા નીચે છે, જેને કસાય રહિતપણું થયું નથી, એવા પ્રમાદી શુદ્ધ ભાવમય હોય નહીં. એવા પ્રમાદીને શુદ્ધ ભાવ હોય નહીં. એનાથી વિપરીત જે મુનિ છે એ મુનિ તો સાચો ઉદ્યમ કરે છે, એટલે તો ઉદ્યમી છે, એ પ્રમાદી નથી. જે મુનિ છે એ ઉદ્યમથી સ્વભાવમાં પ્રવર્તે છે, તેથી તે શુદ્ધ થઈને મોક્ષને પામે છે. મુનિને કસાય નથી, કસાયને શીઘ્ર છોડ્યા છે એટલે એમને પ્રમાદ નથી, અને એથી વિપરીત એ તો સ્વભાવમાં ઉદ્યમી થયા છે. એવા પ્રવર્તા થકા એ મુનિ શુદ્ધ થઈને મોક્ષને પ્રાપ્ત કરે છે. હવે આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 8મો, પાના નંબર 522, કળશ 190 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. ગુરુદેવ કહે છે કે શું કહ્યું કે આ પંચ મહાવ્રતના પરિણામ અને 12 વ્રતના વિકલ્પ એ પ્રમાદ છે. અંતઃસ્થિરતા નથી એ અપેક્ષાએ તે પ્રમાદ છે. સ્વરૂપમાં સ્થિરતા નથી તે અપેક્ષાએ એ શુભભાવ છે, એ પણ પ્રમાદ છે. મુનિને તો પોતાના સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ હોય, એના સ્થાને જો એ શુભભાવમાં બહારમાં રહે તો 6ઠા ગુણસ્થાનની દશામાં એ પ્રમાદમાં રહ્યા છે. મુનિ 6ઠે 7મે ગુણસ્થાને ઝૂલતા મુનિ છે. 7મે ગુણસ્થાને નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપમાં લીનતા કરે છે. હવે એમને તો ઉગ્રતાથી ત્યાં પુરુષાર્થ કરવો છે, એટલે હવે એ તો ત્યાં સ્થિર થવા માંગે છે. પોતાના સ્વરૂપને વિશે અંતરમાં સ્થિરતા કરવા માંગે છે, અને એવું નહીં કરતા બહારમાં 6ઠા ગુણસ્થાને આવ્યા છે ત્યારે તે શુભભાવમાં જ રહે છે. એટલે કે 5 મહાવ્રતના જે પરિણામ છે એની સભાનતામાં જ રહ્યા છે, તો એ તો પ્રમાદમાં પડ્યા છે, અંતરસ્થિતતા નથી અને બાર વ્રતના વિકલ્પો, પાંચ મહાવ્રતના વિકલ્પો આદિ સ્વભાવમાં રહ્યા છે, એટલે એ અપેક્ષાએ એમને પ્રમાદ છે. બહુ મોટી વાત ગુરુદેવે કહી દીધી. આગળ સમજાવે છે કે કસાયના ભાર વડે ભારે, કસાયના ભાર વડે ભારે, કોઈ પણ વસ્તુ પાડીએ સાથે લઈએ એટલે આપણે ભારે થઈએ, તો અહીંયા તો કસાયનો ભાર છે. કસાયના ભાર વડે એ ભારે થયા. ભારે થાય એટલે શું થાય? ભારે થાય એટલે આળસી જાય, પ્રમાદી થઈ જાય. કસાયના ભાર વડે ભારે એમ કહ્યું ને, એટલે કે પંચ મહાવ્રત આદિના પરિણામ એ કસાયનો ભાર છે. જેમ ગાડું ઘાસથી ભર્યું હોય એટલે ભારે થાય, ઘાસનો ભાર છે, તેમ પંચ મહાવ્રત આદિના પરિણામ કસાયનો ભાર છે. બહુ આકરી વાત પ્રભુ, પણ આ સત્ય વાત છે. અહીં કહે છે કસાયનો ભાર પોતે આળસ છે, પ્રમાદ છે. સ્વરૂપમાં સાવધાની સ્થિરતા નથી એટલે એ બધો પ્રમાદ જ કહેવાય. ભલે એ સુખભાવમાં રહ્યા હોય પણ સ્વરૂપને વિશે નથી, સ્વરૂપમાં સાવધાની અને સ્થિરતા હોય તો જ એ ઉદ્યમી છે, એ અપ્રમાદી છે. પણ સ્વરૂપમાં સાવધાની કે સ્થિરતા નથી તો પછી એમને પણ પ્રમાદ છે. બારમાં પછી શ્રાવક હોય અને એ જીન મંદિર બંધાવે કે પ્રતિમા પધરાવે, એવી પ્રતિષ્ઠા કરાવે, મોટું દાન કરે અને પ્રભાવના કરે, આ બધું કરે, પણ તે છતાંય એ શ્રાવક એ કસાયના ભારથી ભારેપણું હોવાથી એ પ્રમાદી છે. ગજબ વાત છે ભાઈ. આ ધંધા પાણીમાં બહુ હોંશથી રોકાવું એ તો પ્રમાદ છે જ, પણ દયાદાન વ્રત ભક્તિ પૂજા આ જીન મંદિર બંધાવવા, પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવવી, એ બધું હોંશથી કરે એ પણ પ્રમાદ છે. એ રાગ છે, શુભ રાગ છે. સ્વરૂપમાં લીનતા નથી, સ્વરૂપને વિશે દ્રષ્ટિ નથી રહેતી અને આવા શુભભાવમાં રહ્યા છે તો એ પ્રમાદ કરી રહ્યા છે. કેમ કે એને તો એકમાત્ર સ્વરૂપની દ્રષ્ટિ હોવી જોઈએ, સ્વરૂપનું લક્ષ્ય હોવું જોઈએ. સ્વરૂપમાં લીનતાનો પુરુષાર્થ હોવો જોઈએ, સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ હોવો જોઈએ. એના સ્થાને એ શુભભાવમાં રોકાઈ રહ્યા છે તો એ પ્રમાદમાં પડ્યા છે. આવી વાત છે. આગળ કહે છે, એટલે એવો જે પ્રમાદયુક્ત આળસ ભાવ એ શુભ ભાવ કેમ હોઈ શકે? એટલે કે એ પ્રમાદયુક્ત ભાવ છે એ તો શુદ્ધ ભાવ હોય નહીં. ગુરુદેવ સમજાવે છે કે શુદ્ધ ચૈતન્ય રસથી ભરેલો પોતે ભગવાન છે, એના આશ્રયમાં ન જતા અશુભની પ્રવૃત્તિમાં હોંશથી, બહુ હોંશથી હરખ કરીને કાળ ગાળે એ તો પાપી છે. એની તો અહીંયા વાત કરવી નથી, એ તો પ્રમાદથી ભરપૂર છે, એને તો શુદ્ધ ભાવ હોય જ નહીં. પણ અહીં તો વિશેષ આ વાત છે કે શુદ્ધ ભાવમાં પણ જે હોંશથી રોકાયેલો છે, ઉત્સાહપૂર્વક શુભ ભાવમાં જે રોકાયેલો છે, હોંશથી રોકાયો છે, તે પણ પ્રમાદયુક્ત આળસુ છે. એમાં પછી શુભ ભાવ પંચ મહાવ્રતના રાગ અને 28 મૂળ ગુણના રાગ હોય કે પૂજા ભક્તિ વિનય હોય તો પણ એ શુભભાવ છે અને એમાં એ રોકાયો છે તો નિર્વિકલ્પ ધ્યાનમાં શુદ્ધ ભાવમાં સ્થિરતા કરતો નથી, તેથી એ પ્રમાદયુક્ત છે. એ છે કે છઠ્ઠે ગુણસ્થાને તે પ્રમાદી કહેવાય છે. અગાઉ પણ ગાથામાં આવ્યું છે ને, છઠ્ઠા ગુણસ્થાને પ્રમત્ત છે, અને સાતમે અપ્રમત છે. છઠ્ઠે ગુણ સ્થાને તે પ્રમાદ બી કહેવાય છે. અંદર સ્વરૂપમાં લીન સ્થિર થાય ત્યારે એને અપ્રમાદ છે અને ત્યારે શુદ્ધ ભાવ છે. એટલે આવા જે પ્રમાદયુક્ત આળસના ભાવ છે એ શુદ્ધ ભાવ નથી. પ્રમાદયુક્ત આળસના ભાવ શુદ્ધ ભાવ નથી. આગળ કહે છે કે માટે નિજરસથી ભરેલા સ્વભાવમાં, આત્માનો સ્વભાવ નિજરસથી એટલે શુદ્ધ ચૈતન્ય રસથી, શાંત રસથી, આનંદ રસથી ભરેલો છે, એવા સ્વભાવમાં જે લીનતા સ્થિરતાનો ઉદ્યમ કરે છે એ અપ્રમાદી છે અને એ જ કર્મરહિત મોક્ષની દશાને પ્રાપ્ત કરે છે. એટલે કહે છે કે શુદ્ધ ચૈતન્ય રસથી, શાંત રસથી, આનંદ રસથી સ્વભાવ ભરેલો છે. શુભાશુભ ભાવના રાગરસથી રહિત ભગવાન આત્મા એક ચૈતન્ય રસથી, પિતરાગરસથી ભરેલો છે. આવા સ્વરસથી ભરેલા સ્વભાવમાં ચલિત થયા વિના નિશ્ચલ થઈને મુનિ પરમ શુદ્ધતાને પ્રાપ્ત કરે છે, અથવા તો તે શીઘ્ર એટલે કે અલ્પકાળમાં કર્મથી મુક્ત થાય છે, મોક્ષને પામે છે. કોઈએ પ્રશ્ન કર્યો કે જો શીઘ્ર મુક્ત થાય છે તો ક્રમબદ્ધ ક્યાં ગયું? જો જે અપેક્ષાએ જે વાત ચાલતી હોય એને એ અપેક્ષાએ નહીં સમજવી અને કંઈક વચમાં ઊભું કરવું, એવું પણ કેટલાક લોકો કરે છે. અહીંયા તો સ્પષ્ટતા કરાવવા માટે આવા પ્રશ્ન ખુદ રામજીભાઈ પોતે પૂછતા હતા, જેથી કરી અને ગુરુદેવ એ સંબંધી વધારે સ્પષ્ટતા કરે. કોઈને એવો પ્રશ્ન થાય કે આ પોતાના સ્વરૂપ વિશે જવાથી શીઘ્ર અલ્પકાળમાં જો કર્મમુક્ત થવાતું હોય તો પછી જો ક્રમબદ્ધ હોય તો ક્રમબદ્ધ પ્રમાણે તો એ રહ્યું નહીં. વસ્તુનું સ્વરૂપ ક્રમબદ્ધને ઓળંગતું નથી, એટલે જે પરિણમન થાય છે તે ક્રમબદ્ધને ઓળંગીને થતા નથી. ક્રમબદ્ધ પર્યાયમાં આપણે જે 3 કલાકનો સ્વાધ્યાય કર્યો એમાં આ બધી સ્પષ્ટતાઓ આપણે કરી હતી. ક્રમબદ્ધમાં પુરુષાર્થ ક્યાં છે એ બધી વાત પણ આપણે કરી હતી. ક્રમબદ્ધનો એવો અર્થ નથી થતો કે એમાં જે ક્રમમાં થવું જોઈએ એના કરતા ક્રમ છોડીને થાય તો જ પુરુષાર્થ થાય, એવો કઈ પુરુષાર્થનો અર્થ નથી થતો. એટલે ક્રમબદ્ધમાં જે પુરુષાર્થની વાત કરી છે એ પુરુષાર્થ તો રહે જ છે. અહીંયા પણ ગુરુદેવે એ વાત થોડી સમજાવી છે, આપણે લઈએ. અહીંયા સમાધાનમાં કહે છે કે શીઘ્ર મુક્ત થાય છે ત્યાં બધું એ ક્રમબદ્ધ જ છે. કાંઈ વચ્ચે કાળ તોડી આડું ઓળું થઈ જાય છે એમ અર્થ નથી, ક્રમબદ્ધ જ થાય છે. શીઘ્ર થાય છે તો એ પણ એ ક્રમબદ્ધમાં જ થાય છે. ક્રમબદ્ધમાં એમ શીઘ્ર થવાનું છે માટે એ એમ જ થાય છે. પણ એમ નથી કે ક્રમ ફરી જાય, 10 નંબરની પર્યાય 5 નંબરે થઈ જાય, એવું થતું નથી. એવું થતું નથી. જે સમયે જે પર્યાય થવાની છે એનો ક્રમ અને સમય એમ જ જળવાઈ રહે છે, એમ જ જળવાઈ રહે છે. એટલે જેને કેવું કર્મથી મુક્ત થવાનું જે સમયે જે પર્યાયમાં થવાનું છે તે વખતે જ થાય છે. અને એ વખતે એનો પુરુષાર્થ કેવો હોય તો આવો જ પુરુષાર્થ હોય, પોતાના સ્વરૂપને લક્ષ્ય શુદ્ધતાની પ્રાપ્તિ કરે એવો જ એનો પુરુષાર્થ હોય. એટલે થાય છે તો બધું ક્રમબદ્ધમાં જ, આડું ઉડું થઈ જાય છે એમ અર્થ નથી. અપ્રમાદમાં રહેનાર મુનિવરની અંતરંગ દશા જ એવી હોય છે કે તે ક્રમબદ્ધપણે શીઘ્ર જ મુક્તિ પામે, એટલે કે એમની મુક્તિ પામવાનો એ કાળ જ છે. પાંચેય સંવાય ત્યાં પૂરા થાય છે, પાંચેય સંવાય પૂરા થાય છે અને એ વખતે એ પર્યાય ક્રમબદ્ધમાં જ થઈ રહી છે. શીઘ્રનો એવો અર્થ નથી કે ક્રમ તૂટી જાય અને પર્યાય આગળ પાછળ આડી અવળી થઈ જાય એવો કોઈ અર્થ નથી થતો શીઘ્રનો. અહીંયા શીઘ્ર કહ્યું એ સમજાવવા માટે કહ્યું છે. અને ખરેખર તો એ ક્રમબદ્ધને ઉલ્લંઘતું નથી, શીઘ્ર થાય છે, ઝડપથી થાય છે, છતાં એ ક્રમબદ્ધને ઉલ્લંઘતું નથી. અપ્રમાદીને શીઘ્ર અલ્પકાળે મુક્તિ થવાનો ક્રમ જ છે. ગુરુદેવે ચાર લીટીમાં ઘણી વાત સમજાવી દીધી. આપણે ક્રમબદ્ધનો સ્વાધ્યાય કર્યો છે એટલે આ વાતનો હવે વધારે વિસ્તાર કરવાની જરૂર નથી, બધાને યાદ જ છે. ત્યારે કોઈ વળી કહે છે ક્રમબદ્ધ માનવાથી આળસુ નિરુદ્યમિત થઈ જવાશે. આનો પણ આપણે ઘણો વિસ્તાર કરી અને સમજ મેળવી છે. અહીંયા ગુરુદેવે સરસ સમજ આપી છે, કહે છે કે ભાઈ એમ નથી, ક્રમબદ્ધ માનવાથી આળસુ કે નિરુદ્યમી થઈ જવાશે એમ નથી. જે ક્રમબદ્ધ ને યથાર્થ માને છે, સમજે છે, શ્રદ્ધે છે, ક્રમબદ્ધને બરાબર જેમ છે તેમ સમજી અને શ્રદ્ધે છે, એટલે કે એવી જ એની શ્રદ્ધા છે કે ના બધું બરાબર ક્રમબદ્ધમાં જ થઈ રહ્યું છે અને જીનેશ્વર ભગવાનના જ્ઞાનમાં એમ જ આવ્યું છે, એમ જેને ક્રમબદ્ધનો સ્વીકાર છે તે સ્વતંત્ર પુરુષાર્થી થાય છે. કેવી રીતે? કે જેને અંતરમાં યથાર્થ નિર્ણય થાય છે કે બધું ક્રમબદ્ધ છે, જે સમયે જે પર્યાય જે રીતે થવાની હોય તે સમયે તે પર્યાય તે રીતે થાય જ છે, અને એમાં ઇન્દ્ર કે નરેન્દ્ર કે જીનેન્દ્ર પણ ફેરફાર કરી શકતા નથી, તો પછી આ પરદ્રવ્યોના કરતા થઈને એમાં ફેરફાર કરવાનો ભાવ કરવો વ્યર્થ છે. પરદ્રવ્યના કરતાપણાના ભાવથી તો છૂટવું જ રહ્યું. પરદ્રવ્યના કાર્યો હું કરી શકતો જ નથી એની પર્યાય પણ નિશ્ચિત છે, એ પર્યાય પણ એના કાળે ક્રમબદ્ધમાં જે થવાની છે તે જ થશે, એટલે હું કાંઈ ક્યાંય બહારમાં મારા સ્વરૂપની બહારમાં ક્યાંય કોઈ પણ જગ્યાએ કોઈ પણ કાર્ય પરમાં કરી શકતો નથી એમ એને અકર્તા ભાવ આવે છે. પરદ્રવ્યના કર્તાપણાના ભાવથી છૂટી અને સ્વદ્રવ્યના આશ્રયમાં જાય છે. બહારમાં પરમાં એ કાંઈ કરી શકતો નથી એવો અકર્તા ભાવ આવતા પછી એ સ્વ તરફ વળે છે. ક્યાંય કોઈ સંગ્રહ નહીં એટલે ક્યાં જાય? પોતાના ઘરે જાય, બીજે ક્યાં જાય? એટલે સ્વદ્રવ્યના આશ્રયમાં જાય છે. અને સ્વદ્રવ્યના આશ્રયમાં જવું એનું નામ જ પુરુષાર્થ છે. પુરુષાર્થ કોઈ બીજી ચીજ નથી, પુરુષાર્થ બીજી ચીજ છે. પુરુષાર્થ એટલે શું? શુદ્ધ ચૈતન્ય સ્વભાવી સ્વદ્રવ્યના આશ્રયે પરિણમવું એ જ ઉદ્યમ અને એ જ પુરુષાર્થ છે. પહેલો તો એવો નિર્ણય થવો કે પોતે શુદ્ધ ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા છે એવો નિર્ણય થયો અને એવા ભગવાન આત્માનો અનુભવ કરીને એમાં લીનતા અને સ્થિરતા એ કરી શકે છે એ વાતનો બરાબર સ્વીકાર થવો અને પછી એમ જ પરિણમવું એ ઉદ્યમ એ જ પુરુષાર્થ છે. એટલે સત્યનો પરિણમન રૂપ સ્વીકાર, સત્યનો સ્વીકાર, સત્યને માત્ર પુસ્તકમાંથી વાંચી ગયા અને માથું ઝુણાવીને હા પાડી દીધી એમ નહીં. હું શુદ્ધ ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા છું અને મારું એકમાત્ર શુદ્ધ પરિણમન છે અને એવા શુદ્ધ પરિણમન રૂપે હું પરિણમી શકું એવો છું તો પછી પરિણમવું જોઈએ. જો એવો સ્વીકાર થયો હોય તો પછી પરિણમવું જોઈએ. આ કંઈ સ્વાધ્યાય આપણે પુસ્તકમાંથી વાંચીને બીજાને શીખવાડવા માટે કે પંડિતાઈ કરવા માટે કે પરીક્ષા આપવા માટે નથી કરતા. જો આવો સ્વીકાર થાય તો પછી એમ સ્વદ્રવ્યના આશ્રયે પરિણમવું જોઈએ, તો જ એ સત્યનો સ્વીકાર થયો કહેવાય. બાકી ડોકું ધૂણાવી દઈએ ને હા પાડી દઈએ કે હા બરાબર છે તમે કહ્યું, શુદ્ધ ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા છે, સિદ્ધ સમાન આત્મા છે, બોલ્યા કરીએ, એથી શું થયું? સિદ્ધ સમાન આત્મા છે તો તારો આત્મા પણ સિદ્ધ સમાન છે એટલે તું પણ સિદ્ધ સમાન છો, તું પણ ચૈતન્ય સ્વભાવી છો તો પોતે ચૈતન્ય સ્વભાવી છે એમ ચૈતન્ય સ્વભાવ ભાવે કેમ પરિણમતો નથી? એ પરિણમે ત્યારે પુરુષાર્થ થયો કહેવાય. એટલે સત્યનો સ્વીકાર એ જ પુરુષાર્થ. આપણી જે વ્યાખ્યા છે એ અહીંયા ગુરુદેવે આપણને સરસ રીતે સમજાવી દીધી છે કે શુદ્ધ ચૈતન્ય સ્વભાવી સ્વદ્રવ્યના આશ્રય પરિણમવું એ જ ઉદ્યમ અને એ જ પુરુષાર્થ છે. આમાં કઈ બીજું કઈ બારમાં કરવાનો પુરુષાર્થ છે જ નહીં. બારમાં કઈ કરી શકતો નથી અને એવો કોઈ પુરુષાર્થ છે જ નહીં. ક્રમબદ્ધના નિર્ણયમાં જ પુરુષાર્થ રહેલો છે. ક્રમબદ્ધનો નિર્ણય થાય એમાં પુરુષાર્થ રહેલો છે. કેમ કે એમાં નિજ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવનું અવલંબન છે. પોતાના જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવના આશ્રય એ પુરુષાર્થ છે. ક્રમબદ્ધનો સ્વીકાર થતાં પરદ્રવ્યના કાર્યો એ કરી શકતો જ નથી એટલે અકર્તા ભાવ આવે છે અને અકર્તા ભાવ આવતા એ સ્વરૂપ તરફ વળે છે અને સ્વરૂપ તરફ વળી અને પોતાના ચૈતન્ય સ્વભાવી સ્વદ્રવ્યનો આશ્રય કરીને એ એકાગ્રતા કરે છે ત્યાં. એટલે એને સ્વરૂપમાં એકાગ્રતા થાય છે એટલે લીનતા થાય છે, રમણતા થાય છે અને વિશેષ પુરુષાર્થ કરે છે એટલે ત્યાં જ એને સ્થિરતા થાય છે. આ જ પુરુષાર્થ છે. એટલે આવો પુરુષાર્થ જેને છે એ જ્ઞાની, એ સમ્યક દ્રષ્ટિ છે. એ ભવના ભ્રમણને ટાળે છે અને પોતાના મુક્ત સ્વરૂપને પ્રગટ કરે છે. આગળ અહીંયા કહે છે કે જે જે દેખી વિતરાગને તે હોંશી વીરારે અને હોની કબહુ નહીં હોશી કાહે હોત અધીરારે. અધીરો શુકરા થાય ભાઈ. ક્રમબદ્ધનો નિર્ણય કરનાર એ તો ધીર ને વીર હોય એની વાત આ છંદમાં ભૈયા ભગવતીદાસે પ્રગટ કરી છે. ક્રમબદ્ધનો નિર્ણય કરનાર, જાણનાર, દેખનારપણે રહેતો થકો, દ્રષ્ટા જ્ઞાતા ભાવે રહે એવો, કેમ કે અકર્તા ભાવ આવ્યો છે, સ્વરૂપનું લક્ષ થયું છે, સમ્યક દ્રષ્ટિ થયો છે. હવે એ તો માત્ર જ જ્ઞાતા દ્રષ્ટા જ હોય છે. જગતના બધા જ કાર્યો થાય છે તે થાય છે. જે પર્યાયને જેમ થવું હોય તેમ થશે. એમાં એને કાંઈ ઉપાધિ નથી લાગતી કે આમ જ પર્યાય થાય તો સારું, આમ કેમ પર્યાય ન થઈને. અરે પર્યાયના કારણે જે સ્વયં જેમ થવાની છે તેમ થશે તો થશે, એમાં અમારે શું છે? અમે ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક નાયક, અમે તો સિદ્ધ સમાન છીએ, શુદ્ધ છીએ, પરમ પારિણામિક ભાવ, અમને શું છે? જેને ક્રમબદ્ધનો નિર્ણય થયો છે એને પરનું લક્ષ તો છૂટી જાય છે, પરમાં ફેરફાર કરવાની બુદ્ધિ રહેતી નથી, આગુ પાછું કરવાનો વિકલ્પ પણ ઉઠતો નથી ને સ્વરૂપનું લક્ષ થાય છે અને સમ્યક દર્શન થાય છે અને પછી દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ રહે છે. એને ક્યાં કાંઈ કરવું છે? એને કરવાનો કોઈ વિકલ્પ જ રહેતો નથી કે હું કાંઈક કરું. કરવાનું ક્યાં કાંઈ છે જ? પોતે જ્ઞાન આનંદ સ્વભાવી છે તો જ્ઞાન આનંદ સ્વભાવી છે, બસ એ ભાવે રહે છે, બીજું શું કરવું છે એને? જે પર્યાય જે કાળે જેમ થવાની છે તેમ થાય છે. આ શરીર સાથેનો સંબંધ છૂટવાનો હશે ત્યારે છૂટશે, એમાં અમને શું છે? આવી દ્રષ્ટિ થઈ જાય છે. અમે ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક નાયક છીએ, આ બધું અમે તો જોઈ રહ્યા છીએ, અમે તો માત્ર જોઈ રહ્યા છીએ, અમે એનામાં નથી. અમારે એને શું છે? કાંઈ સંબંધ નથી. એ પર્યાય એના કારણે થાય છે, અમે અમારામાં છીએ, અમે છીએ અને એ અમારાથી જુદું છે. અરે આ વિકલ્પ આવે એ પણ અમારો નથી. અમે ભગવાન આત્મા માત્ર જ્ઞાયક 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 આનંદ સ્વરૂપ છીએ. એને તો આનંદ સિવાય બીજી કોઈ વાત હોતી જ નથી. એને તો અંતરમાં આનંદ જ હોય છે, દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ રહે છે. અને કદાચ ક્યારેક બહારમાં કામોમાં એ અટવાયો લાગે આપણને, પણ એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ છે એટલે એની પરિણતિ તો શુદ્ધ પરિણતિ જ છે. પ્રતીતિ કાંઈ જતી નથી. એક વખત એ પ્રતીતિ થઈ છે પછી એ કાંઈ જતી નથી. અને આવો નિર્ણય થયો છે, ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થઈને અકર્તા ભાવ આવ્યો છે અને સ્વરૂપમાં ગયો છે, એને હવે કાંઈ કરવાનો વિકલ્પ કેવી રીતે આવે? કોણ કરે? ગુરુદેવ ઘણી વાર બોલે છે, કોણ કરે એમ કરીને જયારે ગુરુદેવ બોલતા હોય ત્યારે વિચાર એ કરવાનો કે આવું વાક્ય ગુરુદેવ કેમ બોલ્યા, કઈ રીતે બોલ્યા. ઘણી વાર પ્રશ્ન કરવામાં આવ્યા હોય અને પછી કોઈકે પૂછ્યું હોય કે આ બધું આ બનાવ્યું ને આ બધું મંદિર ને આ બધા બનાવે ને આ બધું કરે ને, તો ગુરુદેવ એમ બોલે, અરે કોણ કરે એ એના કાળે થવાના તે થાય. આ જે વાક્ય ગુરુદેવ જે બોલે છે અંતરમાંથી એમની જે દશા હતી એ પ્રમાણે સહજ આવે છે બહાર. એમને કઈ ગોખીને કે કોઈને ઇમ્પ્રેસ કરવા માટે એવા વાક્યો બોલ્યા છે એમ નથી, એવા જ ભાવે રહેતા હતા. એટલે એવો જ ભાવ હોય, સમ્યક દ્રષ્ટિની એવી જ દશા હોય છે. જેને ક્રમબદ્ધનો નિર્ણય થયો છે એ તો સમ્યક દ્રષ્ટિ છે, અને સમ્યક દર્શન થતા જ એ ક્રમબદ્ધનો સાચો નિર્ણય થઈ જાય છે. ક્રમબદ્ધનો નિર્ણય થયા પછીથી આખી વસ્તુ બદલાઈ જાય છે. આપણે ક્રમબદ્ધ પર્યાયનો આખો સ્વાધ્યાય લીધો, એની સાથે પાંચ સમવાયની પણ વાત લીધી, અકર્તા ભાવની પણ વાત લીધી. ઘણો લાંબો સ્વાધ્યાય કર્યો, 3 કલાકનો એક જ બેઠકે સ્વાધ્યાય કર્યો, ઘણી વાત આવી. આખો સ્વાધ્યાય અત્યારે પણ એનું ઓડિયો રેકોર્ડિંગ અને વિડીયો રેકોર્ડિંગ બંને અવેલેબલ છે. તત્વધારામાં જશો તો ઓડિયોમાં એનું ઓડિયો રેકોર્ડિંગ મળશે, અને સાથે જે સ્લાઇડ્સ આપણે બતાવી હતી એનું PDF પણ મળશે. PDF બંને જગ્યાએ મૂકેલું છે, આર્ટિકલ સેક્શનમાં પણ મૂકેલું છે અને અપડેટ્સની અંદર પણ એ PDF મૂકેલું છે. એટલે જેઓ ઓડિયો સાંભળવા માંગતા હોય એમણે સાથે આ PDF જે સ્લાઇડ્સ છે એ સાથે ફેરવતા જવી, એટલે આખો સ્વાધ્યાય ફરીથી થઈ જશે. અને એમ ન કરવું હોય અને સીધે સીધી આખી વિડીયો જોવી હોય તો વિડીયોની લિંક એ અપડેટ્સમાં આપેલી છે, તો એ લિંકને કોપી પેસ્ટ કરાવી અને એ આખો આખી વિડીયો જોઈ શકાશે. પણ જેમણે આ નથી કર્યો સ્વાધ્યાય એમને મારી અનુમોદના છે કે આ સ્વાધ્યાય કરવા જેવો છે. એ વખતે અમારા પણ ભાવ એવા હતા અને એ સ્વાધ્યાય થવાનો હતો તો થઈ ગયો, જે હોય તે. પરંતુ આજે ફરી આ વાત આવી છે તો એમ થાય છે કે બીજું કાંઈ કરવા જેવું નથી. એકમાત્ર આવો જોરદાર નિર્ણય થઈ જવો એ જ જરૂરી છે, બીજું કાંઈ કરવા જેવું નથી. જીવે બીજું કાંઈ કરવાની જરૂર નથી. આવો બરાબર દ્રઢ નિર્ણય થઈ જવો જોઈએ કે ના, મારું સ્વરૂપ શુદ્ધ છે તો શુદ્ધ જ છે, હું જ્ઞાયક છું તો જ્ઞાયક જ છું, અને જે પર્યાય થઈ રહી છે તે એના કારણે થઈ રહી છે, એ એમ જ થવાની છે, એનો એ કાળ છે તો એમ જ થશે. એમાં ફેરફાર હું કરી શકતો નથી, જીનેશ્વર ભગવાન પણ કરી શકતા નથી. દરેક દ્રવ્યની પર્યાય નક્કી છે અને ભગવાનના જ્ઞાનમાં એ પર્યાય એમ આવી છે તો એમ જ થશે. ભગવાન એને જાણે છે, બધા જ પદાર્થોની ત્રણેય કાળની બધી પર્યાયને ભગવાન જાણે છે, પણ એને કાંઈ ફેરફાર કરે છે કે ફેરફાર કરી શકે છે એમ નથી. જો ભગવાન એને ફેરફાર કરી શકતા ન હોય તો હું કોણ? કોઈ પર્યાયનો ફેરફાર કરનારો છે જ નહીં. પર્યાય પર્યાયના કારણે જેમ થયું હોય તેમ જ થાય છે, એ બધું ક્રમબદ્ધમાં જ થયેલું છે. અને પુરુષાર્થ એ સાથે કઈ રીતે છે એને વધારે સારી રીતે સમજવું હોય તો જરૂરથી તમે આખો સ્વાધ્યાય કરજો. અહીંયા ગુરુદેવે સમજાવ્યું છે કે એ જ પુરુષાર્થ છે, ક્રમબદ્ધનો નિર્ણય છે એમાં પુરુષાર્થ છે. અને પુરુષાર્થનો અર્થ એમ નથી કે પર્યાયને આધી પાછી કરીએ, એનો ક્રમ બદલીએ એટલે પુરુષાર્થ થાય, એવો કોઈ પુરુષાર્થનો અર્થ નથી. પોતાનું જે શુદ્ધ સ્વરૂપ છે એ જ પરમ સત્ય છે, નિશ્ચય છે, એનો સ્વીકાર થવો અને એવું પરિણમન થવું એ તો પુરુષાર્થ છે. તો એમાં ક્રમને બદલવાનો તો કોઈ અર્થ જ નથી. એ ક્રમ બદલવાથી પુરુષાર્થ થયો કહેવાય એવી ઊંધી માન્યતા ક્યાંથી આવી? બીજે બધે તો એ ક્યાં ક્રમ બદલવાનો નિર્ણય કરે છે? બીજે બધે તો એ જાણે છે કે જે રીતે થવાતું હોય એ રીતે જ ડોક્ટર થવાય, કે એ રીતે જ એન્જિનિયર થવાય, કે એ રીતે જ વકીલ થવાય. એમાં તો કાંઈ એને ક્રમ બદલવો નથી કે પહેલા ધોરણમાંથી 5મા ધોરણમાં, 5મામાંથી 3જા ધોરણમાં, 3જા ધોરણમાંથી 7મા ધોરણમાં જવાય, એવો ક્રમ બદલવાનો કેમ એ પુરુષાર્થ નથી કરતો? કે પછી સ્કૂલમાંથી સીધો સીધો જ કોલેજમાં ગયા વગર જ એ પીએચડી થઈ જાય, આવી બધી વાત તો બનતી નથી. એનો તો એ કોઈ રીતે ક્યારેય વિકલ્પ પણ કરતો નથી કે જે તો ક્રમમાં જેમ થતું હોય એમ થાય ને, તો ત્યાં તો ક્રમ સ્વીકારે છે. અરે મુસાફરી કરે છે તો પણ ક્રમ સ્વીકારે છે કે ના, એ જેટલો સમય લાગે એટલો સમય તો લાગશે જ, એટલા સમયમાં જ ત્યાં પહોંચાશે, અને વચ્ચે જેટલા સ્થળ કે સ્ટેશન કે જે આવતા હશે એ આવશે જ. બધી જગ્યાએ ક્રમ તો સ્વીકારે છે. એટલે કાર્ય નથી થતું, કાર્ય તો થાય જ છે, ત્યાં પણ કાર્ય થાય છે. તો અહીંયા પણ એમ જ છે, આ જે પુરુષાર્થ છે એમાં ક્રમને બદલવાનો અર્થ નથી. એ ક્રમને બદલવાથી કાંઈ પુરુષાર્થ નથી થતો. આ વાતને સારી રીતે સમજવાની જરૂર છે. સાથે પાંચ સમવાયની વાતને પણ બહુ સારી રીતે સમજવાની જરૂર છે કે પાંચે સમવાયની અંદર એ શું કરી શકે છે. એ તો પુરુષાર્થ જ કરી શકે છે. પાંચ સમવાયમાં એ પોતે શું કરે? પુરુષાર્થ જ કરે છે. અને એ પુરુષાર્થ થાય છે ત્યારે પાંચે સમવાય મળ્યા હોય છે, એટલે કાર્ય થાય છે. એ પર્યાય એ વખતે એમ જ થવાની છે, તે થાય છે. એ ક્રમમાં જ થઈ રહી છે, એ એના સમયે જ થઈ રહી છે. એ વખતે કાળલબ્ધિ જ પાકી છે, અને એવો જ એ સ્વભાવ છે, અને એ વખતે એવા જ નિમિત્ત છે. બધું બરાબર જ હોય છે. એટલે એમ પાંચે સમવાયોની વાત પણ લીધી છે સાથે. તો આપણે આગળ વધીએ. અહીંયા ગુરુદેવ અહીંયા કહે છે કે ભાઈ બાપુ, ક્રમબદ્ધનો નિર્ણય કરનાર, જાણનાર, દેખનાર પણ રહેતો થકો ભારે અંત પુરુષાર્થથી હોય છે. એને અંતરંગ પુરુષાર્થ હોય છે, ભારે પુરુષાર્થ, ખૂબ એકાગ્રતા હોય છે સ્વરૂપને વિશે. એને કેટલી એકાગ્રતા હોય! લોકોને પુરુષાર્થના સ્વરૂપની ખબર નથી. લોકોને તો એમ છે કે આ કરું ને તે કરું, એમ ઝાઝા વિકલ્પના ધાંધલ કરે તે પુરુષાર્થ એવું લોકો માને છે. વિકલ્પની ધાંધલ એ કાંઈ પુરુષાર્થ નથી. આત્મા ક્યાં કાંઈ કરી શકે છે? આત્મા કાંઈ કરી શકે છે? કૃપાળુ દેવે પણ કહ્યું છે કે આત્મા એક તણખલાના બે ટુકડા પણ કરી શકતો નથી. અમે તો કહીએ છીએ કે આત્મા તણખલાને સ્પર્શી પણ શકતો નથી. અમને તો આ વાત બહુ બેસી ગઈ છે. ભગવાન આત્મા બીજાના કાર્ય, પરના કાર્ય ક્યાં કરી શકે જ છે? એનું પોતાનું કાર્ય છે, એ જે કરે છે ને કરી રહ્યો છે, પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમી રહ્યો છે. એનું લક્ષ કરને ભાઈ, એને મેં બનાવને, બીજે બધે બારમાં તારા ઉપયોગને ફેરવી અને બીજા બધા જ્ઞેયો તરફ તું આકર્ષાય છે, એને બદલે જે અંદરમાં તારું શુદ્ધ પરિણમન ચાલી રહ્યું છે, અનંત ગુણોનું એક રૂપ પરિણમન, આનંદદાયક દશા આજે થઈ રહી છે, એનું લક્ષ કરને, એને જ્ઞેય બનાવને પ્રભુ. બધું સહેલું છે, કાંઈ અઘરું નથી ભાઈ, કાંઈ અઘરું નથી. ગુરુદેવ કહે છે કે એ વિકલ્પના ધાંધલ કરે એટલે કાંઈ પુરુષાર્થ થઈ જતો નથી ભાઈ. વિકલ્પમાં ગૂંચાયેલા રહેવું એ તો પુરુષાર્થ નહીં પણ કાયરપણું છે. આગળ કહે છે, શુભને છોડી અંદર શુદ્ધતાને પામે તે આળસ વિનાનો અપ્રમાદી છે. અને આ સિવાય સ્વભાવમાંથી જે પરિણામનું ખસી જવું છે તે આળસ, પ્રમાદ અને નિરુદ્યમીપણું છે. સ્વનું લક્ષ છોડીને સ્વભાવથી જ્યુત થઈને બહાર જવું એ જ આળસ છે, એ જ પ્રમાદ છે, એ જ નિરુદ્યમીપણું છે. અહીં કહે છે, ચૈતન્ય રસથી ભરેલા પોતાના સ્વભાવમાં જ જે મુનિ નિશ્ચલપણે સ્થિત થયા છે તે શીઘ્ર અલ્પકાળે મુક્તિ પામે છે. ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી આપણે કેટલાક અંશો લઈએ. બહુ સુંદર વાત ભાવાર્થમાં ગુરુદેવે સમજાવી છે. પ્રમાદ તો કસાયના ગૌરવથી થાય છે, માટે પ્રમાદીને શુદ્ધ ભાવ હોય નહીં. જે મુનિ ઉદ્યમથી સ્વભાવમાં પ્રવર્તે છે, શુદ્ધ થઈને મોક્ષને પામે છે. આ ભાવાર્થ ગુરુદેવ સમજાવે છે કે જુઓ, અહીં ઉદ્યમની વાત કરી, આગળ કળશમાં કહ્યું કે નિજરસથી ભરેલા સ્વભાવમાં નિશ્ચલ થતો થકો, આ પણ ત્યાં પુરુષાર્થની જ વાત છે. ભલે પર્યાયો બધી ક્રમબદ્ધ છે, પણ ક્રમબદ્ધમાં પુરુષાર્થ ભેગો જ છે. જે મુનિ ઉદ્યમથી સ્વભાવમાં પ્રવર્તે છે તે શુદ્ધ થઈને શીઘ્ર મોક્ષને પામે છે. જે પામે છે એને જ્યારે પામે છે જે પર્યાય થાય છે કે એ જ વખતે થવાની જ પર્યાય છે એમની એકાળ લબ્ધિ પાકી છે એ ક્રમબદ્ધમાં જ થઈ રહ્યું છે. ત્યારે કોઈ કહે છે કે ઉદ્યમ પુરુષાર્થ ક્યારે થશે તેની કેવડી પરમાત્માને ખબર છે તો તે ઉદ્યમ કરવાનું કેમ કહે. કેવી ગાંડી વાત મૂકી. કેવડી પરમાત્માને ખબર છે, કેવડી પરમાત્માને ખબર છે કે ક્યારે થશે તો પછી ઉદ્યમ કરવાનો ઉપદેશ શા માટે આપે, આવી ગાંડી વાત હોય. ઉપદેશ તો પુરુષાર્થનો જ હોય ને, અને પુરુષાર્થનો જે ઉપદેશ આવ્યો છે એ પણ ક્રમબદ્ધમાં જ આવ્યો છે. કેવડી પરમાત્માને બધી ખબર છે, કેવડી પરમાત્માને જગતના બધા જ પદાર્થોની, જીવોની, ત્રણેકાળની બધી જ પર્યાયો એક પ્રવાહ રૂપે જણાય છે, એટલે એ બધું ક્રમબદ્ધ છે. એ વાત તો નિશ્ચિત છે, કોઈ પર્યાયમાં ફેરફાર થઈ શકતો નથી. પણ એમનો જે ઉપદેશ આવ્યો છે કે જે ઉપદેશનું નિમિત્ત પામીને જીવો ધર્મ માર્ગે વળવાના છે એ બધું પણ ક્રમબદ્ધમાં જ છે. ક્રમબદ્ધનો સ્વીકાર કરીએ ત્યારે પછી એ વાત પણ સાથે આવી જાય છે કે કેવડી પરમાત્માનો ઉપદેશ પણ ક્રમબદ્ધમાં જ આવ્યો છે. અને કેવડી પરમાત્માએ એ કેવી રીતે એ પરમાત્મા થયા છે, પોતે સ્વભાવ ભાવે રહીને પરમાત્મા થયા છે, સ્વભાવ ભાવે સ્થિરતા કરીને પરમાત્મા થયા છે. જો ગુરુદેવ એ વાત સમજાવે છે, એમનો પુરુષાર્થનો તો જરા વિચાર કરો, પુરુષાર્થને તો સમજો. કહે છે કે અરે ભાઈ, વિતરાગ કેવડી પરમાત્મા પુરુષાર્થ પૂર્વક સ્વસ્વભાવમાં ગયા છે અને વિતરાગ થયા છે. તેમની જે સ્વ અતિશય વાણી નીકળી તેમાં પણ એ જ, એટલે કે પુરુષાર્થની જ વાત આવે, પ્રમાદની વાત ન આવે. ભગવાનની તો આજ્ઞા જ આ છે કે સમય માત્ર પણ પ્રમાદ ન કરીશ, એક સમય માત્ર માટે પણ પ્રમાદ નહીં કર. એટલે કે નિરંતર સ્વભાવમાં જ રત રહે, પ્રમાદમાં નહીં. એક સમય માત્ર પણ તું પ્રમાદમાં નહીં રહે, માત્ર સ્વભાવમાં જ રહે. પ્રમાદમાં રહ્યો છે એટલે બહારમાં રહ્યો છે. જગતમાં જ્યારે જે બનવાનું હશે ત્યારે તે બનશે એમ ક્રમબદ્ધ માનનારની દ્રષ્ટિ ક્યાં જાય? એની દ્રષ્ટિ સ્વદ્રવ્ય ઉપર જશે, અને ત્યારે તે થવા કાળે જે થાય તેનો જ્ઞાતા માત્ર રહેશે. જે થાય છે તે થાય છે, જે થવાનું છે તે જ થાય છે, એના ક્રમમાં જ થાય છે, એના સમયે જ થાય છે. એમાં અમને શું છે? અમે તો ભગવાન આત્મા માત્ર જાણીએ છીએ, જોઈએ છીએ, બીજું શું છે? એનું જ્ઞાન કરીએ છીએ, એ જ્ઞાન પણ અમારે ક્યાં કરવું છે? એ જ્ઞાન પણ થાય છે, અમે તો સ્વરૂપને વિશે રહ્યા છીએ. જ્ઞાનનો સ્વભાવ સ્વ પર પ્રકાશક છે, તો એમાં સ્વપ્રકાશકપણું છે તો પરપ્રકાશકપણું છે. એકલું પરપ્રકાશકપણું નથી, એ સ્વને પ્રકાશે છે એવો જ્ઞાનનો સ્વભાવ છે. સ્વને પ્રકાશે છે તો પર એમાં ઝળકે છે. જગત આખાના બધા જ જ્ઞેયો એમાં પ્રતિબિંબિત થાય છે. પોતે જ્ઞાનરૂપી શુદ્ધ નિર્મળ અરીસો છે, એની અંદર જ્ઞેય માત્ર પ્રતિબિંબિત થાય છે. જ્ઞાનની એ નિર્મળતા છે પ્રભુ, જ્ઞાનની એ નિર્મળતા છે. અહીંયા કહે છે કે એની દ્રષ્ટિ ક્યાં જશે? જે ક્રમબદ્ધ ને માને છે એની દ્રષ્ટિ ક્યાં જશે? એની દ્રષ્ટિ સ્વદ્રવ્ય ઉપર જશે, અને ત્યારે તે થવા કાળે જે થાય તેનો જ્ઞાતા માત્ર રહેશે. જ્યાં પર્યાય બુદ્ધિ હોય, જેને દ્રવ્ય દ્રષ્ટિ થઈ નથી, સ્વરૂપની દ્રષ્ટિ થઈ નથી, અને જેનું લક્ષ્ય પર્યાયમાં જ રહ્યું છે, જે પર્યાયને જ જાણે છે, જે પર્યાયને જ જાણે છે, એવો પર્યાય બુદ્ધિ હોય, એ દ્રવ્ય દ્રષ્ટિ વિના, એ દ્રવ્ય દ્રષ્ટિ વિના રખડે છે. પર્યાય સાથે જોડાઈ જાય છે. પર્યાયમાં કાંઈક કરવું, પર્યાય આમ થાય તો સારું, પર્યાય આમ ફેરવીએ, પર્યાય કેમ થશે? પર્યાય હું શું, કેવી પર્યાય થશે? એમાં જે પડ્યો છે એ પોતાના સ્વરૂપમાં જતો જ નથી, એટલે એવો પર્યાય દ્રષ્ટિ છે એ મૂંડ છે, પર્યાય દ્રષ્ટિ છે મિથ્યા દ્રષ્ટિ છે, દ્રવ્ય દ્રષ્ટિ છે તે સમ્યક દ્રષ્ટિ છે. અહીંયા કહે છે કે જ્યાં પર્યાય બુદ્ધિ હોય ત્યાં તેને ફેરવવાની અને ટાળવાની બુદ્ધિ હોય છે. પર્યાયનું લક્ષ્ય કરીને રહ્યો હોય ને એટલે એ પર્યાયનો જ વિચાર કરે કે આ પર્યાયને કેમ ફેરવું, આ પર્યાયને કેમ ટાળવું. અરે ભલા ભગવાન, તારી એ તાકાત નથી કે ઇન્દ્ર પણ ફેરવી શકતા નથી ટાળી શકતા નથી, જીનેન્દ્ર પણ એને ફેરવી કે ટાળી શકતા નથી, તો તું ક્યાં એ પર્યાયને ટાળવાનો પુરુષાર્થમાં લાગ્યો છો? એમ થતું જ નથી, માટે તું પાછો વળ, તું પર્યાયમાં ફેરફાર કરી શકતો નથી. અને એ વાતને જ્યારે એ સમજે છે, સિદ્ધાંત પ્રમાણે પણ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી, તો આ જીવ દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાયને કેવી રીતે ફેરવે? એટલે જે પર્યાય બુદ્ધિ છે એને એવા ફેરવવાના ટાળવાના વિચારો આવે છે, પણ જેને એવો નિર્ણય થાય છે કે ના, એ એક દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાયને ફેરવી શકતું નથી, એટલે હું જીવ દ્રવ્ય બીજી કોઈ પર્યાયને, બીજા કોઈની પર્યાયને, બીજા દ્રવ્યની પર્યાયને ફેરવી શકું નહીં, ટાળી શકું નહીં, એ જે થવાનું છે તે જ થાય છે, એવો નિર્ણય થાય છે, તો પછી આગળ વધતા એને ક્રમબદ્ધનો પણ નિર્ણય થઈ જાય છે કે બધું ક્રમમાં જેમ થવાનું છે તેમ જ થાય છે. પર્યાય સ્વતંત્રપણે ઉત્પન્ન થાય છે, પર્યાયના સટકારકો એના પોતાના છે. જગતના બધા જ પદાર્થોની બધી જ પર્યાયો, અનંતકાળની બધી જ પર્યાયો, અનંત પર્યાયો એમાં ગર્ભિત છે, અને દરેક પર્યાયની સાથે એક એક સમય બદ્ધ છે. અનંત પર્યાય છે અને એટલા જ અનંત સમય છે, એટલે એક એક પર્યાય સાથે સમય પણ બદ્ધ છે, અને એ ક્રમમાં છે, આખો પ્રવાહ છે, એમાં કાંઈ ફેરફાર કરી શકાય એમ નથી. એટલે નકામાનો હું ધાંધલ ધમાલ કરું એના કરતા હું પાછો વળું, પરમાં બારમાં હું ક્યાંય કાંઈ કરી શકતો નથી એમ એને અકર્તા ભાવ પણ આવે છે. પણ આ બધું સમજ્યા વિના માત્ર પર્યાયનું જ લક્ષ્ય કરીને રહ્યો છે કે આ પર્યાય, આ દશાને હું બદલું, એને ફેરફાર કરવાની જે દશા છે એવી એની વૃત્તિ છે. એ વિચારો મૂંડ મિથ્યાદ્રષ્ટિ અનંતકાળ સુધી રખડે છે. જેને હવે ભવના ભ્રમણ નથી થવાના, જેને સમ્યક દર્શન નજીકમાં છે, એને આ વાત તરત ગળે ઉતરી જાય છે. એ તો તરત જ આ વાતનો સ્વીકાર કરી લે છે કે વાત તો બરાબર છે, પર્યાયને ફેરવવાનો પ્રયત્ન કરવા કરતાં દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરવી એ જ હિતનું કારણ છે, અને આમાં હું ક્યાં કાંઈ કરી શકું છું, તો એ વાતને હું છોડી દઉં. અને એમ કરતા એ અકર્તા ભાવનો સહજ જે સ્વીકાર કરે છે એની દ્રષ્ટિ આત્મા તરફ જ જાય છે. જેને સમ્યક દર્શન નજીકમાં છે, સમ્યક દ્રષ્ટિ થયો નથી, પણ જેને હવે સમ્યક દર્શન થવાનું જ છે, એને એવા વિકલ્પ હોય છે, જેને નથી થવાનું એને વિપરીત વિકલ્પ હોય છે. બધું ક્રમબદ્ધમાં જ છે પ્રભુ. હવે વિચાર કરો કે આપણને કેવો વિકલ્પ આવે છે, આપણને કેવી સમજ પડે છે, આપણે ક્યાં છીએ, જાતે જ ખ્યાલ આવી જશે. ભગવાનના જ્ઞાનમાં તો આવ્યું જ છે, પણ આપણને પણ ખ્યાલમાં આવી જશે કે આપણે ક્યાં છીએ, આપણું શું થઈ રહ્યું છે, શું થવાનું છે. સંશય ન હોય, ઉપાધિ ન હોય, ફેરફાર કરવાની વૃત્તિ ન હોય, બધી તરફથી શાંતિ જ લાગે, બધી તરફથી સંતોષ જ લાગે, ત્યારે સમજવું કે હવે આપણે સમ્યક દર્શનની નજીક છીએ. જેને સમ્યક દર્શન થાય એને આ બધું પણ સાથે હોય છે. આ જાત જાતના કોમ્પ્યુટર ને જાત જાતની કાર ને આ બધું જે હોય એમાં પછી એને કાંઈ આશ્ચર્ય થતું નથી. જગતમાં જે કંઈ બનાવો બને એમાં પણ એને કાંઈ આશ્ચર્ય થતું નથી. બધું ક્રમબદ્ધમાં જેમ થવાનું છે તેમ જ થાય છે. જે શરીર સાથે એ રહ્યો છે એ શરીરની અંદર પણ જે કંઈ થાય છે એને પણ એ ક્રમબદ્ધમાં જે થવાનું છે તે થઈ રહ્યું છે એમ બરાબર સમજે છે. ભલે બહારમાં ક્યારેક કોઈક રીતે એને બીજા ભાવમાં આપણે જોઈએ એવું લાગે, પણ પ્રતીતમાં એ આવ્યું છે, શ્રદ્ધામાં એ આવ્યું છે, એની તો વાત જ જુદી છે. એને એવી પ્રતીતિ થઈ ગઈ છે, શ્રદ્ધા થઈ ગઈ છે, એવો અતૂટ વિશ્વાસ થઈ ગયો છે કે બધું બરાબર જ થઈ રહ્યું છે, જે થાય છે તે બરાબર જ થઈ રહ્યું છે, કોઈ જગ્યાએ ક્યાંય અવ્યવસ્થા નથી, બધું વ્યવસ્થિત થઈ રહ્યું છે, બધું જ ક્રમબદ્ધમાં થઈ રહ્યું છે. જો એવી વ્યવસ્થા તૂટી જાય, જો આ ક્રમબદ્ધ પ્રમાણે બધું થવાનું છે એમાં કોઈ અવ્યવસ્થા હોય, તો પછી તીર્થંકર ભગવાનનું જ્ઞાન સર્વજ્ઞતા એ ખોટી પડે. પ્રભુ સર્વજ્ઞ છે, તો એ સર્વજ્ઞના જ્ઞાનમાં જેમ આવ્યું છે એમ જ બધું થવાનું છે. એ કંઈ પ્રભુએ કર્યું છે માટે થાય છે એમ નહીં, પણ સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં એ આવ્યું છે, અને એ જે કંઈ થઈ રહ્યું છે તે બરાબર એમ જ થશે જ, એમાં બે મત નથી, એમાં ફેરફાર થઈ શકતો જ નથી. જો ફેરફાર થઈ જાય તો પછી પ્રભુની સર્વજ્ઞતા ખોટી પડશે, પ્રભુ ખોટા પડશે. પણ પ્રભુ ખોટા પડે નહીં, એટલે ક્રમબદ્ધનો સ્વીકાર કરે જ છૂટકો છે. ક્રમબદ્ધનો સ્વીકાર કરવો જ રહ્યો, અને ક્રમબદ્ધનો સ્વીકાર થતાં અકર્તા ભાવ આવશે, પછી પાંચ સમવાયનો પણ સાથે વિચાર કરવો, એટલે સહજ રીતે દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહેવા માંડશે. આ પુરુષાર્થ છે, આ જ પુરુષાર્થ છે, આ પુરુષાર્થમાં આ જ રીતે ક્રમ છે. અને એમ થતાં પછી કંઈ વિવળતા રહેશે નહીં, શાંતિ થઈ જશે કે બધું બરાબર છે, જગત આખું વ્યવસ્થિત છે, બધું બરાબર જ થઈ રહ્યું છે, જે થાય છે તે એના કારણોસર થાય છે. જે કંઈ જગતમાં થઈ રહ્યું છે એ એના નિશ્ચિત કારણોથી થાય છે, તે તેમ જ થવાનું છે, તે જ થશે અને થાય છે. મારે ઉપાધિ કરવાની જરૂર નથી, મારું જે સ્વરૂપ છે એવા સ્વરૂપે હું રહું, બસ એ સિવાય મારે બીજું કાંઈ કરવાનું નથી, અને હું કરી પણ શકતો નથી, કરી પણ શકતો નથી. તો અહીંયા કહે છે કે નિજ રસથી ચૈતન્ય રસથી ભરેલા સ્વસ્વભાવમાં જે મુનિ ઉદ્યમથી પ્રવર્તે છે તે શીઘ્ર શુદ્ધ થઈને નિર્વાણ પામે છે. આમાં પુરુષાર્થની સાથે ક્રમબદ્ધ પણ આવી ગયું. સ્વસન્મુખતાનો પુરુષાર્થ જેને છે તેના ક્રમમાં પણ શુદ્ધતાપૂર્વક પૂર્ણ શુદ્ધતારૂપ મોક્ષ હોય છે. સ્વસન્મુખતાનો પુરુષાર્થ જેને છે, એટલે કે જેને સ્વસન્મુખ થવાનો પુરુષાર્થ વર્તે છે, એ સમ્યક દ્રષ્ટિ છે, અને એવી સ્વસન્મુખતાનો ઉગ્રતાપૂર્વક જેને પુરુષાર્થ છે એને એના ક્રમમાં એની પૂર્ણ શુદ્ધ દશા થવાની છે, એ પણ છે એમ કહેવું છે. સ્વસન્મુખતાનો પુરુષાર્થ જેને છે તેના ક્રમમાં પણ શુદ્ધતાપૂર્વક પૂર્ણ શુદ્ધતારૂપ મોક્ષ પણ છે, છે ને છે જ. તો આ રીતે કળશ 190 આપણે અહીંયા પૂરો કરીએ છીએ. બહુ સરસ વાત છે, પોતાના સ્વરૂપને વિશે જવાનો પુરુષાર્થ કરવાની વાત છે. મોક્ષ અધિકારની જયારે પૂર્ણાહુતિ થઈ રહી હોય ત્યારે અમૃતચંદ્રાચાર્ય ભગવાનના કળશ આવા જ હોય, આવી જ અદભુત વાત હોય. હવે આજનો સ્વાધ્યાય પૂરો કરતા પહેલા સુખધામ બોલીએ. Thank you.